દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે, ક્ષણે ક્ષણે ઉદયમાં આવે છે, અને જયારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભોગવવાની વ્યવસ્થા થાય છે, અને એ ભોગવતી વખતે પ્રિય અપ્રિય આ બધા ભાવો કરી પ્રત્યાઘાત આપે છે, તેથી નવા કર્મો બંધાય છે અને લિંક ચાલે. એ 5 વર્ષથી નથી ચાલતી, પણ અનંત કાળથી છે.
એમ સુધારો કે તે સહજ સ્વભાવ નથી, થઈ ગયા આત્માને મુક્તિ મળી, કર્મને મુક્તિ મળી, બધું આવ્યું સહજ ઉપર. આ તો બહુ સારું કે કોઈ પણ જાત સહજ કર્મ આપણે તો આવું પણ માનનારા જગતમાં છે, આવો પણ એક માર્ગ છે, માન્યતા છે. 4 છેલ્લી વાત, કર્મ જીવનો ધર્મ છે. જેમ જ્ઞાન આત્માનું લક્ષણ, જેમ શ્રદ્ધા આત્માનું લક્ષણ, તેમ કર્મ પણ આત્માનું લક્ષણ હોવું જોઈએ. આવું જો નક્કી થઈ જાય કે કર્મ કરવા એ આત્માનો ધર્મ છે, તો જેમ જ્ઞાન વગર આત્મા રહી શકતો નથી, તેમ કર્મ વગર પણ આત્મા રહી શકતો નથી. તો તમે જે કર્મનો ક્ષય કરવાની વાત કરો છો તે કઈ રીતે થઈ શકે? આત્મા કર્મથી મુક્ત કેવી રીતે થાય? કારણ કે કર્મ કરવામાં એ તો આત્માનો ધર્મ છે, સ્વભાવ છે, અને કદી પણ આત્મા કર્મથી મુક્ત ન થાય.
ચાર વાતો કરી. 1 જીવ કર્મનો કરતા નથી. 2 દ્રવ્ય કર્મ એટલે પ્રકૃતિ કર્મને કરે છે અને જે કર્મ કરે છે તે જ ભોગવે. તો પ્રકૃતિ કરે અને પ્રકૃતિ ભોગવે. સાંખ્ય દર્શનમાં એમ કહ્યું છે કે પ્રકૃતિ કર્મ કરે છે અને પ્રકૃતિ ફળ ભોગવશે. 3 અથવા સહજ સ્વભાવ છે, તે કદી પણ નિષ્ક્રિય રહી શકે નહીં. કંઈ પણ ન કરે તો છેવટે શ્વાસ તો લેશે ને, શ્વાસ લે ત્યાં સુધી છેલ્લી તૈયારી ન થાય. 4-5 જણા નક્કી કરે કે આ શ્વાસ લે છે કે નહીં, નાક પર રૂનું કુમળું મૂકો કે માથા ઉપર હાથ મૂકો, પછી નક્કી થઈ જાય કે આ કારખાનું બંધ થઈ ગયું, હવે શ્વાસ લેવાતો નથી. છેવટની તૈયારી પછી જ થાય, શ્વાસોશ્વાસ પણ છેવટ સુધી ચાલશે.
કર્મ કરવા તે આત્માનો ધર્મ છે. કર્મ કર્મ કર્યા કરો, જગતમાં આવું દર્શન છે, એને મીમાંસા દર્શન કહે છે. વેદાંતનો એક ભાગ એમ કહે છે કે જીવોએ સતત જુદા જુદા પ્રકારના કર્મો કરવા, યજ્ઞો કરવા, વ્રતો કરવા, અનુષ્ઠાનો કરવા, પ્રવૃત્તિઓ કરવી, તેથી પુણ્ય બંધાય છે. પુણ્યથી સ્વર્ગ મળે છે, સ્વર્ગમાં સુખ મળે છે. જ્યાં સુધી ભોગવાય ત્યાં સુધી ભોગવવાના, ફરી મનુષ્ય લોકમાં આવવાનું, એમાં કઈ ભૂલ થઈ જાય તો શિક્ષા ભોગવવા પશુગતિમાં આવવાનું, પરંતુ કર્મતંત્ર નિરંતર ચાલ્યા જ કરે માટે કર્મ આત્માનો ધર્મ છે, કર્મ આત્માનો સ્વભાવ છે. શિષ્યને આ ચાર વિકલ્પો આવે છે તે તેણે સદગુરુ સમક્ષ અહીં સુધી રજૂ કરેલ છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ યબંધ. માટે મોક્ષ ઉપાયનો કોઈને હેતુ જણાય, કર્મતણું કરતાપણું કાને કાને જાય.
પછીનું વાંચી લે.
ટીકા
ટીકા વાંચ.
અથવા એમ નહીં તો આત્મા સદા કાદવમાં રહે છે. આસક્તિના જડથી એ વિકાસ પામે છે, પરંતુ આત્મા સદા અસંગ છે. જેમ કમળ નિર્લેપ છે તેમ આત્મા પણ નિર્લેપ છે. આત્મા અસંગ હોવાના કારણે કંઈ કરતો નથી તો પછી કોણ કરે છે? કરે પ્રકૃતિ બંધ, આ જડ પ્રકૃતિ એટલે દ્રવ્ય કર્મ છે તે કરે છે. આત્મા કરે છે એ પોતે કરતો નથી, પણ ઈશ્વર તેને પ્રેરણા આપે છે. શિષ્ય આપે છે, આપણે પણ કહીએ છીએ કે ઈશ્વર પ્રેરણા આપે છે. વ્યવહારમાં આપણે ખોટું કરીએ તો ઈશ્વરની મરજી એમ કહીએ છીએ. એનો અર્થ એ થયો કે તમે ખોટું કામ કરતા રહો એવી ઈશ્વરની મરજી હશે, પણ એવું હોતું નથી.
બસ અહીંયા આપણે જરા વિચારણા કરીએ. ખૂબ મહત્વની વાત, જૈન દર્શનની વિશેષ શોધ, વિતરાગ વિજ્ઞાનનું એક અદ્ભુત યોગદાન આ જગતને, કર્મતંત્ર. જીવ સાથે કર્મતંત્ર એટલું જ આ જગતમાં સત્તાવાન છે. આ કર્મતંત્રને કારણે જીવની પરિભ્રમણની સ્થિતિ થાય છે. ગતિ, યોની અને આ ક્ષેત્ર બદલાય, કાયા બદલાય, આ બધાનો આધાર જૈન દર્શન એમ કહે છે કે આ કર્મતંત્ર છે. બાકીના દર્શનો બધા જુદી જુદી રીતે એનું અર્થઘટન કરે છે. અહીંયા કહે છે કે આ બધું જે કંઈ થાય છે એ કર્તાનો કરતા, જીવ એ કર્મનો કરતા નથી. ત્યાંથી શિષ્ય પ્રારંભ કરે છે. જીવ જો કરતા નથી તો જીવને એનું પરિણામ ભોગવવું પડે નહીં. હવે એ તો કે છે કરતા છે જ નહીં. તમે જીવ છે એમ કહો છો, બરોબર છે. નિત્ય છે તેમ કહો છો, તે પણ બરોબર છે. પણ કર્મનો કરતા તમે જીવને જે મૂક્યો તે માન્ય નથી. જો કર્મનો કરતા જીવને માનવામાં આવે તો કર્મથી મુક્ત થવાની જવાબદારી કોની? જીવની. અને તો જીવને આ બધા જ પ્રકારના જે સુખ દુઃખ છે એ પરિણામ કોના કારણે છે? પોતાના કારણે છે. એટલે કોઈને પછી કઈ દોષ દઈ શકે નહીં, કોઈના ઉપર આરોપ લગાવી શકે નહીં, કોઈને નિમિત્ત બનાવી શકે નહીં, કોઈને બહાનું બજાવી શકે નહીં. શિષ્ય એટલો બધો સાણો છે કે એને શરૂઆતમાં પેલો જ પ્રશ્ન મૂક્યો કે જીવ કર્મનો કરતા નથી. પણ સાથોસાથ એને પોતાની જે બીજી માન્યતા અન્ય દર્શનની છે મૂક્યું, કર્મ જ કરતા કર્મ, અથવા સહજ સ્વભાવ, અથવા કર્મ જીવનો ધર્મ. હવે અહીંયા કર્મનો ઉલ્લેખ કરતી વખતે જૈન દર્શન જે કર્મનું સ્વરૂપ સમજાવે છે, એ કર્મનું ત્રણ સ્વરૂપ આપણે લક્ષમાં લેવું જોઈએ. જો કર્મતંત્રને સમજવા માટે, બાકી તો ગહન છે, ઘણો ગૂઢ છે, અહીંયા તો આપણે સામાન્ય સમજ, પ્રાથમિક સમજ કેળવવા પ્રયત્ન કરીએ કે કર્મ છે એના ત્રણ સ્વરૂપ છે. કયા કયા છે? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. વસ્તુ વ્યવસ્થિત સમજાય દેશે તો પછી ક્યાંય ભૂલ ના થાય, ઓલું શબ્દ સમજાશે, કર્મ નહીં સમજાય. ભાવ કર્મ વિના ક્યારેય દ્રવ્ય કર્મ સંભવિત નથી, થાય જ નહીં. ભાવ કર્મ જો ન કર્યું હોય તો દ્રવ્ય કર્મ એનામાં આવતું જ નથી, અને દ્રવ્ય કર્મ વિના નો કર્મની રચના ન થાય. કેમ કે નો કર્મ એટલે દેહ આદિ, એ શેના માટે છે? દ્રવ્ય કર્મ ભોગવવા માટે છે. નો કર્મ એટલે શરીર. શરીર શા માટે ધારણ કરવું પડે? કે દ્રવ્ય કર્મનો ક્ષય થયો નથી, એ હજુ સત્તામાં છે, ઉદયમાં આવશે, તો એનું ફળ, એનું પરિણામ ભોગવવા માટે એને દેહ ધારણ કરવો પડે, તો એ નો કર્મ છે. એ પોતે કર્મ નથી, પણ કર્મ ભોગવવાનું સાધન છે. કોઈ પ્રકારે એને શરીર એ કર્મ જ છે, પૂતગળનું પિંડ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ તત્વની દ્રષ્ટિએ સમજીએ તો દ્રવ્ય કર્મનો જો અભાવ હોય તો નો કર્મની જરૂર ન પડે. જેમ કેવળ જ્ઞાન થાય એટલે શું થાય? ઘાતી કર્મનો ક્ષય થાય. ઘાતી કર્મ એટલે દ્રવ્ય કર્મ. બધા દ્રવ્ય કર્મનો ક્ષય થયો. હવે દ્રવ્ય કર્મનો ક્ષય થવાને કારણે ભાવના બીજના અંકુરનો નાશ થયો, તો એને હવે નિર્વાણ એટલે કે દેહ ધારણ કરવાપણું નથી. તો દેહ શું કામ ધારણ કરવો પડે? જો કર્મ સત્તામાં નથી તો એ આત્માને કેવળ જ્ઞાન થયું છે, પૂર્ણ વિતરાગતા થઈ છે, એના તમામ દ્રવ્ય કર્મમાં જે ઘાતી છે, આત્માના સ્વરૂપનો નાશ કરનારા, એનો એણે નાશ કર્યો છે. એટલે કે ભવનું બીજ એ ઘાતી કર્મ છે, એનો નાશ થઈ ગયો છે. હવે એને ભવનું બીજ નથી, એટલે આયુ કર્મનો બંધ બાંધશે નહીં, નામ કર્મનો બંધ બાંધશે નહીં, ગતિ ગોત્રનો કર્મનો બંધ બાંધશે નહીં. તો હવે દેહ શું કામ ધારણ કરે? યા કારણ મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. શરીરને ધારણ કરવા માટેનું કારણ છે, શરીર છે એ કાર્ય છે. કારણ જ નથી તો આ કાર્ય બનશે કેવી રીતે? જો કારણ જ નથી તો આ શરીરનું કાર્ય બનશે કેવી રીતે? આ વિતરાગ વિજ્ઞાન છે, કારણ કાર્યનો અતૂટ સંબંધ છે. કારણ આપો તો કાર્ય થયા વિના રહે નહીં, અને કાર્ય થયું હોય તેની પાછળ કોઈ ને કોઈ કારણ હોય જ. આ વાતને બરોબર બેસાડીએ તો વિજ્ઞાન છે આ. જેમ પદાર્થનું વિજ્ઞાન છે, વર્તમાન જગતમાં મેટર પદાર્થ એનું સાયન્સ, આપણે જેને સાયન્સ શબ્દ કહીએ છીએ એ બધા પદાર્થ માટે જ છે, પણ અહીંયા સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, વિતરાગ વિજ્ઞાન છે, ચૈતન્યનું સાયન્સ છે, વિજ્ઞાન છે. એ વિજ્ઞાનના પણ જેમ પદાર્થના અનેક પ્રકારના ધર્મો અને સંશોધનો દિન પ્રતિદિન સાયન્ટિસ્ટ બધા વૈજ્ઞાનિકો કરે છે, એમ આ બધા ઋષિ મુનિઓએ તીર્થંકરોએ કેવડીઓએ શ્રુત કેવડીઓએ આ ચૈતન્ય પદાર્થનું આખું વિજ્ઞાન શોધી કાઢ્યું કે આ ચૈતન્ય પદાર્થનું મૂળ સ્વરૂપ કેવું, એનું શુદ્ધ કેમ થાય, એ બંધ કેમ પડે, એનો આશ્રવ કેવી રીતે થાય, પુણ્ય પાપના બંધ ક્યાંથી થાય, એના બંધમાંથી એને છૂટવું કેવી રીતે, એનું સંવર્ધ નિર્જરા કેવી રીતે થાય. ધીસ ઇઝ ધ ઓલ પ્રિન્સિપલ્સ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ. નવ તત્વ જે છે એ સ્પિરિચ્યુઅલ સાયન્સના બેઝિક એલિમેન્ટ્સ છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ નવ તત્વ જો બેસે પોતાને તો આખું ચૈતન્ય વિજ્ઞાન આવી ગયું, બાકી બધો તો વિસ્તાર છે. મૂળ વાત જો સમજાવી જાય તો વિસ્તાર તો એની મેળે પછી ક્ષયોપશમ હોય તો થાય, ક્ષયોપશમ ન હોય તો ન થાય, પણ એની ચિંતા નથી. આશ્રવથી અટકે અને સંવરની સાધના કરે તો એની ગતિ તો મોક્ષ જ છે, પરિણામ તો મોક્ષ જ છે. સંવર નિર્જરાનું પરિણામ એ મોક્ષ છે, તો એ વાતને સમજવી પડે બરોબર. એટલે ટૂંકામાં જો સમજાઈ જાય, આ કઠિન નથી. એટલું છે કે અત્યારે ક્યાંય અભ્યાસક્રમમાં પદાર્થ વિજ્ઞાન સિવાય આત્મિક વિજ્ઞાન, ચૈતસિક વિજ્ઞાન ક્યાંય છે નહીં. કોણ ભણાવે એ ભણ્યા જ નથી, એ માસ્તરો પ્રોફેસરો એ આ કઈ ભણ્યા નથી, અને જે ભણ્યા છે એ વ્યવહાર જ્ઞાનમાં જતા નથી. જે અનંત આવા બધા ઋષિ મુનિઓ છે એ તો સંસારનો ત્યાગ કરીને બેઠા છે, એને વ્યવહાર જ્ઞાનમાં રસ નથી. એમ કે છે કે આ તો આત્માનું જ્ઞાન છે, તમે આત્મા છો પછી વ્યવહારનું ભણીને શું કરવું છે? તમે આત્મા છો તો તમારે અર્થશાસ્ત્રનું શું કામ છે? તમે આત્મા છો તો તમારે ઉદ્યોગ નીતિનું શું કામ છે? આ બધું જ તમે વ્યવહાર જ્ઞાન પુષ્ટ થાય છે, કેમ કે શરીર એ દેહ છે, શરીર તે હું છું, એ વાતને પુષ્ટ કરવા શરીરની જે કંઈ દેહ ધર્મો છે એની વ્યવસ્થાઓ, આવશ્યકતાઓ, એમાં આ બધું વ્યવહારિક જ્ઞાન ઉપાયમાં આવશે, ઉપયોગમાં આવશે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ આ બધું કારણ કે ભાવ છે એ જીવનું સ્વરૂપ છે, અજીવનું નથી. જગતના પાંચ ખાદ્ય પદાર્થ કોઈ એવો ભાવ કરે કે મને તમે ખાવ, મૂંઠાણની થાળી પડી છે ટેબલ ઉપર, પણ એ કકડો આપણને એમ કે મને મોઢામાં મૂક, ભાવ કોણ કરે? એ ભાવ કરે એની સાથે જે કસાઈ જોડાય છે, એ કર્મ બંધ કરે છે, એ વિભાવ ભાવ છે. ખાવું, મને ખાવું છે, એ આત્માનો શુદ્ધ ભાવ છે કે અશુદ્ધ ભાવ છે? શું કામ? આત્મા અણહારી છે, આત્માનો એ સ્વભાવ નથી, આત્માનો એ ધર્મ નથી, આત્માનું એ કામ નથી ખાવું. તો ખાવું એ આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ છે, એ આત્માની વૃત્તિનો વિકાર છે. જો ખાવાનો એ આત્માનો ધર્મ હોય તો અત્યારે જેમ આપણે ભાવ કરીએ તો સિદ્ધલોકમાં રસોડો ખોલવા પડે, પણ સિદ્ધલોકની અંદર રસોડાની વ્યવસ્થા, રેશનિંગની વ્યવસ્થા નથી. કેમ? ત્યાં કેવળ આત્માઓ છે, અને જે આત્માઓ છે એનો ભોજન એનો સ્વભાવ નથી. એ દેહ સંયુક્ત છે, દેહની સાથે જોડાયેલો છે, એનો એ ભાવ ક્યાંથી આવ્યો? દેહ સંબંધી ભાવે માટે વિભાવ થયો. જો પોતે આત્મામાં હોત તો આત્મા સંબંધી ભાવ ન આવે. સંતારો ક્યારે લેવાય? દેહ ભાવ ભૂલે તો લેવાય, દેહ ભાવ હોય તો સંસારો સાચો કોઈ દી ન હોય. એને કૂચે મારી નાખે મરી જાય ત્યાં સુધી, પણ એને દેહ ભાવ હોય તો સંતારો સાચો ન હોય. પ્રત્યેક વસ્તુને એની સાથે એના સંલગ્ન જે કઈ અવસ્થા છે એ જોવી પડે. ભાવ કર્મ એ દ્રવ્ય કર્મનો બંધ કરે છે. ભાવ કર્મ કરવો એટલે શું? પર પદાર્થની અંદર પોતાની સ્વબુદ્ધિ કરવી, હિતની બુદ્ધિ કરવી, સુખની બુદ્ધિ કરવી. ખાવાનો ભાવ શું કામ થયો? ખાવામાં દુઃખ માન્યું એટલે થયો સુખમાં. પહેરવાનો ભાવ કેમ થયો? સુખ માન્યું. દરેક વસ્તુમાં પર પદાર્થથી મને સુખ છે એ સંયોગ થાય તો મને સુખ મળે છે, સુખની અનુભૂતિ થાય છે, સુખની વૃત્તિ સંતોષાય છે, ભલે અજ્ઞાનમાં હોય. જેમ ઝેર મિશ્રિત લાડુ હોય, અજ્ઞાનીને લાડુનો સ્વાદ આવે છે, જ્ઞાની કે છે આમાં ઝેર છે ખવાય નહીં, એમ જ્યાં સુધી જીવને પરમાં સુખ છે એવો ભાવ છે ત્યાં સુધી એ વિભાવ ભાવ કરે છે, ચાલુ રાખે છે, સ્વભાવમાં સ્થિર થતો નથી. જીવ સેનાથી જીવે છે? સ્વરૂપથી જીવે છે. એક પરમાણુથી પણ જીવ જીવતો અને જીવ જીવી શકે પણ નહીં. પત્રાંક 436માં કૃપાળુદેવે લખ્યું છે કે આ જીવ એ પોતાના જીવિતવ્યથી જીવે છે, એને જીવન જીવવા માટે એક પણ પદાર્થની એના પરમાણુની આવશ્યકતા નથી. આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં આવ્યું, એક પરમાણુ માત્રની તો એ મરી ગયા ને બધા, કે હજારો મરત્યા કેમ? એક પરમાણુ નથી તો કેમ જીવતા હશે? સ્વરૂપથી જીવનાર છે જીવ, પોતાના સ્વરૂપથી જીવે છે જીવ. હવે જ્યારે જીવને ભાવકર્મ થાય છે એ કઈ સ્થિતિ એની? કે પોતાના સ્વરૂપની બહાર પરથી હું જીવું, પરથી મને સુખ મળે, પરથી મને આનંદ મળે, પરમાં હિત બુદ્ધિ થાય, પરમાં સુખ બુદ્ધિ થાય, પરમાં પોતાપણાનો ભાવ થાય, આ એનું અજ્ઞાન. એને ભાવ કર્મ કરે એટલે ભાવ કર્મના આધાર ઉપર કર્મનો બંધ થાય. કર્મનો બંધ કૃપાળુદેવે 568માં લખ્યું કે બંધ અને મોક્ષની વ્યવસ્થા છે. તો બંધની વ્યવસ્થા શેના આધારે છે? આત્માના અંતર વ્યાપાર અથવા પોતાનું અંતર પરિણમન છે એના આધાર ઉપર બંધની વ્યવસ્થા છે, ક્રિયા ઉપર ચેષ્ટા ઉપર નથી. જ્ઞાની ખાતો હોય કદાચ તો પણ ભાવથી જોડાયેલો ન હોય. તો કર્મબંધની વ્યવસ્થા ભાવ ઉપર આધારિત છે. એવી ક્રિયા થતી હોય છતાં પણ એનો કર્તા ન હોય આ જ્ઞાની. એની ખાવાની ક્રિયા થાય, હલવા ચાલવાની થાય, બેસવા ઉઠવાની થાય, બોલવા ચાલવાની થાય, શરીરની ક્રિયા શરીરના ઉદય પ્રમાણે વિચારે ઉદય પ્રયોગ, ઈચ્છા પ્રયોગ નહીં. જે થાય છે આપણે એમ થાય કે જેવું આપણે કરીએ છીએ એવું જ જ્ઞાની કરે છે, પણ એક મોટો તફાવત છે બે વચ્ચે. આપણી તમામ વ્યવસ્થા જે થતી હોય કૃતિ એમાં ઈચ્છાનું જોર છે, પર સાથેના સુખનું જોર છે, પરમાં આપણી તદ્રુપતા છે. જ્ઞાની જ્યારે કરતા હોય ત્યારે એ પરથી વેગળા છે. કૃપાળુદેવે એક જ ગાથામાં એની ઓળખાણ આપી અને આ ગાથ સર્વસ્વ આખો આત્મસિદ્ધિનો અર્થ કીધું કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ દેહાતીત પણે વર્તે છે, એને સાક્ષીભાવ કહેવાય છે. સાક્ષીભાવ એટલે બધું જ છે, હું જોઈ રહ્યો છું, આ બધું થઈ રહ્યું છે, પણ આપણને આ છે તો ખાધા બે ના કેમ આવા ભાવ થાય છે ને આ બધું. હજી આ બધી અણસમજણ માં આપણો ખેલ ચાલે છે. થાય દેહ છે તો ધ્યાન, દેહ સુધીના દેહના ધર્મો પણ ચાલે, પણ આત્મા એનાથી જુદો પડ્યો. જો ચેતનની ધારા એનાથી જુદી પડી ગઈ તો એ ક્રિયા થયા કરશે, એ તને બાંધશે નહીં, એ તને બંધ નહીં કરી શકે. કેમ કે બંધ કરવામાં એને તારો ભાવ જોઈએ છે. દેહની ક્રિયાથી આત્માનો ભાવ ભળતો નથી તો એને કહે છે કે એ ભાવ કોઈ એમાં ભાવમાં કસાય ભાવ આવે. એ ભાવ કયો આવે? કર્મબંધ વખતે કસાય આવે. કર્મબંધના પાંચ કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. યોગ છે, યોગ છે મન વચન કાયાના કર્મ બાંધવા માટે, પણ કસાય નથી. કસાય નથી તો ક્રિયા થઈ શકશે, કર્મ નહીં થાય, બંધ નહીં થાય, બંધ ન થાય. આ વિજ્ઞાન જો સમજીએ તો કેટલી ક્રિયાઓ એવી આપણે કરતા હોય અથવા કરી શકીએ ઉદયને કારણે કરવી પડતી હોય તો, કે એમાં આપણે આત્માનો લેશ પણ ભાવ ભળવા ન દઈએ. એટલે ભાવ છે, બીજું શું, એ ગ્રહે છે. એમાં કર્મનો ગ્રહણ કરવાની વાત છે. કોણ ગ્રહે તો કર્મ, અત્યારે કર્મ કરવાની વાત. અને કર્મ કરવાની અંદર પણ જો એનો ભાવ ન હોય તો માત્ર ક્રિયા થાય એટલે કર્મ થાય એવું નહીં. માત્ર ક્રિયા થાય એટલે કર્મબંધ થાય જ એવું નહીં. અને ક્રિયા દેહને કારણે પણ થાય. બે તત્વ છે, આત્મા છે અને દેહ છે. હવે કોઈ પણ ક્રિયા થાય તો બંને અંદર અસ્તિત્વ છે, શરીરનું પણ અસ્તિત્વ છે અને આત્માનું પણ છે. હવે હું આ એક પદાર્થ લઉં છું તો કા મારી ઉદયગત ક્રિયા ચાલે છે અને કા મારી ઈચ્છાથી ચાલે છે? કા મારી ઈચ્છાથી ચાલે છે? ઉદય ચાલે એમાં મારો ભાવ કઈ ભળવાની જરૂર નથી, થવું હશે થયા કરશે. હું અત્યારે બેઠો છું ને ત્યારે શ્વાસ લઉં છું, દરેક વખતે ઈચ્છા કરું શ્વાસ નું, ઈચ્છા કરું છું, ભૂલાઈ ગયું શ્વાસ લાંબો લઈ લો. એ દેહ નો ધર્મ છે. શરીરમાં રક્ત બન્યા કરે છે અને રક્તની શુદ્ધિ ફેફસામાં, હવે આટલું બધું કામ કરો તો જોતો ખરો તારું ફેફસાનું હાલે છે કે નહીં? શરીરમાં આહાર લીધો છે અને જઠરની અંદર એની ચયાપચયની ક્રિયા ચાલ્યા કરે છે. એ દેહની ક્રિયામાં છે, એમાં તારે વારંવાર પચવું જોયું, પચવું જોયું, આ પચવું જોયું, આ ખાધું છે એમ કર્યા કરે તો શરીરનું પરિભ્રમણ થવું જોઈએ, લોહીનું પરિભ્રમણ થાય છે, શુદ્ધિકરણ થાય છે. શરીરની અંદર પદાર્થો છે એમાં કિડની અંદર બધું ફિલ્ટરિંગ થાય છે, ગળણી થાય છે, એની અંદર શુદ્ધ પદાર્થો, અશુદ્ધ પદાર્થો, સાત ધાતુમાં પરિવર્તન થાય, ધાતુનો મળમૂત્રમાં જાય, એ બધું પાછું બહાર નીકળી જાય. આત્માની ક્યાં હતી મળની ક્રિયા? આત્માની ક્યાં હતા? મારે આ મૂત્રની ક્રિયા નહીં થવી જોઈએ, મૂત્ર વિસર્જનની. મારે ચાર ઘડીની સામાયિક લેવી છે, નહીં હાલે, ઊભા થવું જ પડશે. જ્ઞાનીઓને આ ખબર હતી એટલે કીધું ચરોડો ભેગો રાખજે, તું સામાયિક ત્રણ ઘડીને લે, ચાર ઘડીને લે, છ ઘડીને લે, પણ તું ચરોડો ભેગો રાખજે. સાધુઓને માટે પણ આ ઉપકરણો મૂક્યા કે કેટલીક ક્રિયાઓ એની ઈચ્છા નહીં હોય તો એને કરવી પડશે. અને ત્યારે જૈન ધર્મ એનો પોતાનો છે, સમિતિ ધર્મ એનો પોતાનો છે, ઇરિયા સમિતિ એની પોતાની છે. હાલતા ચાલતા કોઈ પણ જગ્યાએ ક્યાંય હિંસા ન થાય, જૈણા રહીએ, એટલે એનું સાધન ઉપકરણ ક્યારે છોડવું નહીં. રાત્રે સુતા હોય તો રજોવરણ ભેગું હોય, દંડાસન ભેગું હોય, ઉભા થવું હોય તો ઠીક છે. આ બધી ચર્ચાઓ એટલા માટે કરીએ છીએ કે આત્માનું કામ શરીર ભાવ વિહીન છે, શરીરમાં કોઈ ભાવ નથી. તો કેવળ શરીરથી ક્રિયા થાય એનાથી બંધ ન પડે. કેવળ શરીરથી ક્રિયા થાય તો એનો બંધ ન પડે. એનો બંધ જો પડતો હોય તો કોઈ દેહ જીવ સિદ્ધ થાય નહીં, કેમ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો એ શરીર તો હોય જ છે. તો આ કેદી છૂટે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, બંધની વ્યવસ્થા આત્માના અંતર પરિણામ એનો આંતર વ્યાપાર ઉપર છે, માત્ર શરીરની ચેષ્ટા ઉપર નથી. કોઈને જોઈને અંદર તીવ્ર ક્લેશના ભાવ થયા, આ સાલો નાલાયક, એને તો સમય મળે મારી નાખવા જેવો છે, એટલા અશુભ ભાવ, દુષ્ટ ભાવ કર્યા, નિર્ધ્રંસ ભાવ કર્યા. બંધ થયો કે ન થયો, એને હજી હાથ લગાડ્યો નથી, પણ એના પ્રત્યે આ ભાવ ક્રિયા કરી, બંધ પડ્યો કે નહીં, કર્મ બંધાયું કે નહીં. કસાય બંધ થયો પણ બંધ પડ્યો, એટલે એને આવી પ્રકારના જે ભાવની દુષ્ટતા છે, નિષ્ઠુરતા છે, નિર્ધ્વંસપણું છે, એ જેટલું જેટલું એ કરે છે, એટલે જીવનો આત્મા તું નથી, તું શુભ ભાવ કર કે અશુભ કર. એ પછી પેલા એને શુભ ભાવ કર્યો તો એનું ફળ છે, અશુભ કર્યો તો પણ ફળ છે. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાન, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત નથી. કર્મ બંધાવવાનો જ છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. જેને કહ્યા હોય એને કયો, અમને શું કામ હેરાન કરો છો, તરત કહે છે કે સાહેબ એ કર્મ કર્મ આત્માએ કર્યા નથી, જીવન કરતા કર્મનો કર્મ જ કરતા કર્મ. એ તો કે છે પ્રકૃતિ છે એ કર્મ કર્યા. પ્રકૃતિ કર્મ કરશે એ જ પ્રકૃતિ કર્મને ભોગવશે. તારા કર્મો તું ભોગવીશ એટલે તારી પ્રકૃતિ ભોગવશે. ત્યાં પ્રકૃતિને પુરુષથી જુદો ગણ્યો છે. સત્વગુણ, રજોગુણ અને તમસગુણ એ ત્રણ ગુણની પ્રકૃતિ અને પુરુષ છે એ ગુણાતીત છે. આ ગુણની પ્રકૃતિ છે. ગીતાની અંદર એ ગુણાતીત શબ્દ છે, ત્રિગુણાતીત. તો ત્રણ ગુણો છે એ પ્રકૃતિના ગુણો છે, એનાથી પર છે, એ વાત મૂકી છે. પછી કે છે ત્રીજી વાત, અથવા સહજ સ્વભાવ. કર્મ થયા કરે એનો સહજ સ્વભાવ છે, કોઈ કરતું નથી, કોઈ એને રોકતું નથી, એની મેળે મેળે થયા કરે છે. હવે એનો શું ઉપાય? તો કે સહજ સ્વભાવ, અનાયાસે, પ્રયત્ન વગર, પરિશ્રમ વગર, કરતું નથી, સહજ રીતે થાય છે. અને આપણે તો એમાં નિષ્ક્રિય છીએ, આપણે એની યાર શું લેવા દેવા, આપણે એને ક્યાં રોકવા જઈએ. જેમ સૂર્યના કિરણો ચારે બાજુ ફેલાય છે તો કે એને આડો હાથ દેવાય, સૂરજને છાબડે ઢંકાય, એનો સહજ થયો છે. પ્રકાશ ફેલાવવો એનો સહજ ધર્મ છે. દીપક પ્રગટાવ્યો તો દીપકથી પ્રકાશ ફેલાય છે, એનો સહજ ધર્મ છે. પણ તારે ક્યાં કઈ કરવા પણ હતું કે તારે ક્યાં કઈ રોકવા પણ હતું? શિષ્યો આ બધામાંથી છટકવા માંગે છે, એને કઈ કરવું નથી. તો કે છે આપણે નિષ્ક્રિય છીએ. અને છેલ્લે કે છે કર્મ એ તો જીવનો ધર્મ છે. જીવનો ધર્મ જ છે કર્મ કર્યા કરવો, અને કર્મ કર્યા કરવું ને કર્મ ભોગવા કરવું. તો કે છે જ્ઞાન વગર જેમ આત્મા રહી શકતો નથી, એમ કર્મ વગર પણ આત્મા રહી શકતો. જીવનો ગુણ જ્ઞાન, જીવનો ધર્મ જેમ જ્ઞાન છે એમ જીવનો ધર્મ કર્મ છે. તો કે છે જે કર્મના ક્ષય કરવાની વાત ચાલે છે એ કેવી રીતે થાય, અને આત્મા કર્મથી મુક્ત કેવી રીતે થાય? કારણ કે કરતો હોય તો મુક્ત થાય, પણ જ્યારે કર્મ સહજપણે થયા જ કરે છે અને એનો ધર્મ જ છે તો પછી એનાથી એ મુક્ત થઈ શકતો નથી. આમ ચારે વાત કરીને શિષ્યે ગુરુને જુદી જુદી અવસ્થામાં મૂકી દીધા. એવી સ્થિતિ કરી આખા કર્મતંત્ર એની સામે એણે ચાર મૂક્યા, અને છેલ્લું શસ્ત્ર અજમાયું, ગજબનું અજમાયું છે. અને બાકીના બધા દર્શનો આ શસ્ત્ર લઈ લીધો. આ બધા શિષ્યની ભૂમિકામાં આવ્યા કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. સાહેબ આ બધું ચારેય વસ્તુ તમે ન માનતા હો, પ્રકૃતિનો બંધ ન માનો, સહજ સ્વભાવ ન માનો, સહજપણે થાય છે એ ન માનો, તો તમને એક છેલ્લે કહું, અથવા ઈશ્વર પ્રેરણા. સાહેબ તમે આ ધંધો લઈને બેઠા, ઈશ્વરને કયો ને? આ કર્મ જે છે ઈશ્વરની પ્રેરણાથી થાય છે. જીવને તો કઈ કરવું જ નથી, જીવ કરતો નથી, તો ડાયો ડમરો છે. મારા છોકરાનો કઈ વાંક જ નથી. જે કઈ છે એ બધું તમારા ક્લાસમાં બીજા ઘણા એવા રેઢિયાળા એવા હશે, મારો છોકરો કઈ કરે જ નહીં. તો છગન મુગન હોનાના ગામના છોકરા ગારાના. સાહેબ કઈ, અમારો આત્મા તો નિર્દોષ છે, બિચારો નિષ્ક્રિય છે, કઈ કરી શકે એમ નથી, અસંગ છે. એ તો મરતાને મર કી એવો નથી, એટલો ડાયો ભોળો ગુણવાન શીલવાન. આ આત્મા કર્મ ક્યાંથી બાંધે? એટલો સરસ છેલ્લો જેને કહીને હુકમનું પાનું રમતની અંદર ઉતરે ને, હુકમનું પાનું જેના હાથમાં હોય એ બાજી જીતી જાય. હુકમનું પાનું ફેંક્યું શિષ્યએ કે હે ગુરુદેવ, તમને ખબર ન હોય તો હું કહું કે આ ઈશ્વર બધું કરાવે છે. હવે વઢો ઈશ્વરને જે કઈ કહેવું એ કયો. આ કર્મ પરિભ્રમણ સુખ દુઃખ ગતિ આ ગતિ જે કઈ થાય છે બધું જો કર્મને કારણે થતું હોય તો કર્મ કરાવનાર ઈશ્વર છે એને કયો. એટલે બધાએ કીધું કે વાત સાચી છે, આ શિષ્યની આ વાત સાચી, ઈશ્વર એની મરજી વિના પાંદડું હલતું નથી. કામ પૂરું થઈ ગયું ને, એને ગમ્યું એ ખરું. કોઈને રોગ થયો, કોઈ જુવાન જોધ મરી ગયો, ક્યાંક મોટા અકસ્માત થયા ને હજારોના મૃત્યુ થયા, જવાબ એક જ, ઈશ્વરને ગમ્યું તે. એ ઈશ્વરને ગમ્યું તે ખરું, એમાં ઈશ્વરની કલ્પના સમજવી પડે ને. પછી તો એમ થાય કે આવો ઈશ્વર કોણ. તો સમગ્ર જીવ સૃષ્ટિથી કોઈ જુદો છે તો ત્યાં એને ઉત્પન્ન કરનારો પણ કીધો, આપણે તો એના અંશ છીએ. એ અંશી છે, એ કંટાળ્યો એટલે એને મનુષ્ય જીવો ઊભા કર્યા, અને પછી જયારે બધા થાકી ગયા ત્યારે બધાને પાછા પોતાના ઘરમાં લઈને દે આપી દીધા. વાહ, તો આ બધા રાખના રમકડા અમારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને રાખ્યા રે રાખના. હઈ લો, એ ભજન ને એ ધર્મ ને તત્વજ્ઞાન ને જાયમું. પછી અમે તો ચાવી દીધેલા રમકડા, ચડે તેમ પડે, પડે તેમ ચડે, હૈલા કરે અને ગાય એટલે બધા એ ખુશ ખુશ થઈ જાય. અને બસ કેમ કે વિચાર ક્યાં કરું, શું કામ કરવું, આખો આત્મા મરી જાય એની અંદર. કેમ કે જ્ઞાન આત્મા સિવાય ક્યાંય નથી, અને અહીંયા જ્ઞાન ને કોઈ અવકાશ નથી. ઈશ્વર છે પછી તારા જ્ઞાન ને શું હળગાવવું છે, મુકલપ. જુઓ ધર્મના નામે જયારે પૂરી સમજ ન હોય ત્યારે કેટલી કેટલી આત્માની વિડંબના આપણે કરીએ છીએ, આત્માની વિરાધના કેટલી થાય છે, આત્મ તત્વની અસાધના કેટલી થાય છે. જે અનુત્પન્ન છે એને કોઈ કે ઉત્પન્ન કર્યો એમ કહેવામાં પણ આપણને વાંધો નથી. જે અવિનાશી છે એને કોઈ ધારે ત્યારે એની બાજીને સંકેલી લઈએ એમ કહેવામાં પણ આપણને વાંધો નથી. અને આપણે બોલીએ છીએ ગમે ત્યારે ગમે તે બોલીએ, આપણને આપણે આ અભ્યાસ સ્વાધ્યાયનો અને આપણે બોલવાનો પણ કઈ સંબંધ નથી. એનો મતલબ એ કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ પણ તત્વની કોઈ શ્રદ્ધા આપણામાં નથી, છે જ ને. આસ્તિક્ય નામનો જે ગુણ છે, સમ્યક દર્શનના પાંચ ગુણો, સમ, સંવેદ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. અસ્તિક્ય આસ્થા, એને આત્મ તત્વનું અસ્તિક્ય છે. એ કોઈ દી ચલાયમાન ન થાય, ગમે તેવી પરિસ્થિતિ થાય, દુઃખદ થાય, સુખદ થાય, જે થાય તે, પીડાદાયક થાય, કષ્ટકારી થાય, પરિસરના રૂપમાં હોય, ઉપસર્ગના રૂપની હોય, પણ એને અસ્તિક્ય. આત્મા અનુત્પન્ન છે, અવિનાશી છે, શાશ્વત છે, અજર છે, અમર છે, દેહથી ભિન્ન છે. આત્માના ઉપયોગની અંદર એને દેખાય તો પીડા થાય, ઉપયોગ જો હટાવી લઈએ તો પીડાનું જે સ્થાન ઉપર થતી હોય અહીંયા થયા કરે. જેમ પાણી ગરમ છે ગીઝરમાંથી આવે છે, એકદમ ગરમ, બોઇલિંગ વોટર છે. બોઇલિંગ વોટર આપણને શું ભાડે છે, હાથ ન નાખીએ ત્યાં સુધી કઈ નહીં. ચૂલા ઉપર રસોઈ ઉકળે છે, દૂધ ઉકળે છે, બોઇલરમાં પાણી ગરમ થાય છે, જે થતું હોય ગેસ સળગે છે. આપણને વેદના નહીં થાય, બધાની નથી થતી વેદના જ્યાં એ પ્રકારનું જ્ઞાન, જ્યારે પછી આપણો પાણીમાં હાથ છે અને હાથ જ્યારે સળગે છે ત્યારે આપણો ઉપયોગ ત્યાં છે. ઉપયોગ ન હોય તો કઈ ન થાય. કેટલીક વાર એટલી બધી માનસિક અસ્થિરતા હોય એવા લોકોને ગરમ પાણીમાં હાથ નાખવો કે ન નાખવો એટલી ખબર નથી, શુદ્ધિ નથી. એ નાખી દે તો બળતો હોય તો એ બેડા કરે, જોયા કરે, ઉપયોગ નથી ત્યાં. પીડા ક્યારે થાય છે? જે ક્ષેત્રમાં એ ઘટના ઘટે છે ત્યાં ઉપયોગ હોય તો પીડા થાય છે. વસ્તુ સ્વાદિષ્ટ છે કે નહીં એ ખાતા હોય, ઉપયોગ ન હોય તો મીઠું ઓછું વધતું હોય ખબર પડે, મીઠાશ ઓછી વધતી હોય ખબર પડે. બીજા બાબતની અંદર આપણે અંદર બરોબર પરોવાયેલા હોય તો અહીંયા ખબર નથી પડતી. તો પ્રત્યેક વસ્તુની જાણકારી થાય છે એ ક્યારે થાય છે? ઉપયોગના કારણે. ઉપયોગો જીવ લક્ષણમ, ઉપયોગ એ જીવનું લક્ષણ છે અને આ લક્ષણ જીવ સિવાય ક્યાંય નથી. એ તો એની આ અસ્થિરતાની વાત કરી. ઉદાહરણ એવું આવે છે કે કૃષ્ણની રાસલીલા રમાતી હતી, નરસિંહે એના માટે થઈને અનશન કર્યું હતું, ભગવાન તારી રાસલીલા જોવી છે અને તારી રાસલીલા બતાવ તો જ આહાર પાણી ખપે, નહીં તો કઈ નહીં. ભગવાનને થયું કે આ ભક્તને એવા મનાવે છૂટકો છે એટલે રાસલીલા શરૂ કરી. પણ ભગવાનની રાસલીલા જોવા માટે ભગવાન એને મસાલ સળગાવીને આપી હાથમાં કે નહીં તો તને દેખાશે નહીં, આ તો તારા માટે જ છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિના તેજ એની મસાલ, અને પછી એ હાલીને હાલી રાસલીલા તો કઈ અંત આવે નહીં. રૂકમણીજી ગયા કૃષ્ણ પાસે કે જુઓ તો ખરા તમારા ભક્તો રાસલીલાની અંદર લાગી પડ્યા છે, હવે મસાલ પૂરેપૂરી સળગી ગઈ છે અને એમાંથી બધો રેલો આવ્યો છે નીચે હાથ ઉપર, હવે મસાલ નથી સળગતી, નરસિંહનો હાથ સળગે છે અને હાથના સળગતાની અંદર મસાલની રાસલીલા ભગવાનની જોઈ રહ્યા છે. આવા કેટલા ઉદાહરણો ભક્તોના ઉપસર્ગની અંદર આ સ્થિતિ છે. માથે સગડી બળે છે, ખેરના અંગારા જલે છે, એક એક માથાના વાળ ભસ્મીભૂત થયા છે, ચામડી તૂટે છે, ખોપરી ફાટે છે તડ તડ, અને ગજ સુકુમાર વિચાર કરે છે કે દેહમાં થાય છે મારે શું. જ્ઞાન ધારાની અંદર ચડેલો જીવ, ચૈતન્ય ધારામાં ચડેલો જીવ શ્રેણી ઉપર ચડે છે અને એને કેવળ જ્ઞાન થાય છે. પ્રત્યેક અવસ્થાની અંદર આ તત્વ ભાવધારા જયારે જોડાય છે ત્યારે જ કઈ ને કઈ પ્રકારની આવી વિભાવ ભાવ થાય છે. આ કર્મના તંત્રની અંદર અને ઈશ્વરની જે વાત મૂકી છે છેલ્લી, એ પણ કહે છે કે ભાઈ એ પાંચમો વિકલ્પ બહુ મહત્વનો છે. મુનિષી કહે છે સમજવા કોશિશ કરજો. આ ઈશ્વરના નામે આખું જગત એમ સમજો ને કે 99% લોકો રોકાઈ ગયા, અહીંયા બસ પતી ગયો. એક જૈન દર્શન અને એક જૈનના મહાત્માઓ આથી પણ આગળ ગયા કે ના ના, આમાં ઈશ્વર નામની કોઈ ચીજ હોય નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે, એ તો પરમ તત્વ છે જે શુદ્ધતાને પામ્યું છે એવો આત્મા છે. ઈશ્વર કોઈ જગતથી જુદું તત્વ નથી, અને હોય તો એમાં ક્યાંય અન્યાય ન હોય, એમાં ભેદભાવ ન હોય, એમાં રાગદ્વેષ ન હોય, એમાં પક્ષપાત ન હોય, એમાં મારા તારાની વાત ન હોય. આ ઈશ્વરના લક્ષણો નથી, કઈક જુદું છે. એ સંશોધન કરતા 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 ખ્યાલ આવ્યો આત્માનો પોતાનો વિભાવ અને પર સાથેની એકતા બુદ્ધિ, એ જ આ બધાનું મૂળ છે. કોઈ મન સુધી રોકાઈ ગયા, કોઈ મનથી આગળ અમનની સ્થિતિમાં ઈશ્વરને પકડી લીધો, ઈશ્વરીય શક્તિની અંદર રોકાઈ ગયા. પૂર્ણ તંત્ર, તું જ તારો બંધન કરતા છો અને તું જ તારો મુક્તિનો દાતા છો. અહીં સુધી પહોંચીને આત્માની સ્વતંત્રતા અને ચૈતન્યનું શુદ્ધ સ્વરૂપ, અને જગતમાં છ દ્રવ્ય છે અને પુદ્ગલ અને ચેતનનો બંધ અને મોક્ષ થયેલા જ કરે છે. એની આખી વિજ્ઞાન કર્મ સત્તાનું, કર્મ વિજ્ઞાન એ જે કોઈએ નિશંક રૂપની અંદર સિદ્ધ કર્યું હોય તો એ વિતરાગ પરમાત્માએ કર્યું. બધા દર્શનોથી એટલા માટે એને કહ્યું કે શ્રેષ્ઠ દર્શન થયું, આને પોતાને જ પોતાના પરિણામનો જવાબદાર બનાવ્યો. અને જેને આ રીતે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એણે પોતાના એ ભાવની જવાબદારી લેવી પડે, તો જ એમાંથી મુક્ત થઈ શકે. આખી પછી સાધનાના એક એક અનુષ્ઠાન છે, ધારણા છે, ધ્યાન છે, સમાધિ છે, આ બધી ખબર પડે કે પોતાની સ્થિતિ ઉપર અવલંબન છે. તો સરસ આ વાત મૂકે છે કે અહીંયા આત્મા અસંગ છે એટલે ઈશ્વરનો આપ કરે છે, ઈશ્વર પ્રેરણા છે. એ અસંગ નહીં પણ અસંગ આત્મા બંધ કરતો નથી, સંગી આત્મા બંધ કરે છે. આત્માનો બંધ ક્યારે થાય? સંગમાં છે ત્યારે થાય. જ્યારે એને કોઈ પદાર્થનો સંગ થયો છે, સંગ થવા માટે થઈને એનામાં મોહભાવ જોઈએ, આસક્તિ જોઈએ, મમત્વ જોઈએ, મારાપણાનું થયું, પરમાં સ્વબુદ્ધિ જોઈએ, આવી એની બુદ્ધિની અંદર, એની અંદર એના ભાવની અંદર આ વિભાવ જ્યારે આવે છે, વિકાર જ્યારે આવે છે, ત્યારે એ સંગી આત્મા બને છે અને સંગી આત્મા કર્મ કરે છે. એ વાત એ કે છે જ્ઞાનીને એમ કે છે અહીંયા કે તમે ખોટું કરો તો ઈશ્વરની મરજી ખોટું કરવાની છે, આવું અર્થઘટન કદી ન કરશો, ક્યારેય નહીં કરશો. 164 આગળ વધીએ.
મહાભારતમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે કોઈ એવો પ્રેરણા દેનારો બેઠો છે કે જે માણસને પ્રેરણા આપે છે, તેથી તે સત્કર્મ દુષ્કર્મ કરે છે. ઈશ્વરની પ્રેરણાથી માણસ સારું અને ખોટું કરતો હોય અને ઈશ્વર જ બધું કરાવતો હોય તો જેને જે કરવું હોય તે કરે, તેની વૃત્તિ અને વાસના પ્રમાણે કરે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે, પોતાની વૃત્તિ પ્રમાણે કરવું છે અને કહે છે કે ઈશ્વરે પ્રેરણા આપી. અમારે કંઈ કરવું ન હતું પરંતુ ઈશ્વરે ધક્કો માર્યો કે આ કામ કર. ઈશ્વર પ્રેરણા સ્વીકારીએ તો જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરની પ્રેરણાથી કરીએ છીએ, એટલે જીવ કર્મનો કરતા નથી. આટલા વિકલ્પો આપ્યા પછી એક સિદ્ધાંત નક્કી થયો કે તેથી જીવ અબંધ છે, તે બંધાયેલો નથી અને બંધાતો પણ નથી. ફરી જરા યાદ કરી લઈએ. એક, આત્મા કર્મનો કરતા નથી. બીજું, કર્મ જ કર્મને કરે છે. ત્રીજું, અનાયાસે કંઈ પણ કર્યા વગર સહજતાથી કર્મો થયા જ કરે છે. ચોથું, કર્મ જીવનો ધર્મ છે, સ્વભાવ છે, ગુણ છે. પાંચમું, આત્મા અસંગ છે અને પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે. છઠ્ઠું, કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર આપે છે, તેથી કર્મ કરીએ છીએ.
મુદ્દાઓ શિષ્ય રજૂ કર્યા અને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, આત્મા અબંધ છે, એ કર્મથી બંધાયેલ નથી અને કર્મથી બંધાતો પણ નથી, માટે મોક્ષનો ઉપાયનો હેતુ અમને જણાતો નથી. આત્મા કર્મનો કરતા નથી એ નક્કી થઈ જાય તો મોક્ષ ઉપાયનો હેતુ કોઈ જણાતો નથી, માટે સવારે 4 વાગે ઉઠો પદ્માસન કરો અને પ્રાણાયામ કરો. આત્મામાં વૃત્તિ રાખો. મનથી વિચાર થતા હોય તો સાક્ષી ભાવથી, દ્રષ્ટા ભાવથી જોયા કરો. આમાંનું કશું જ કરવું ન પડે. શાસ્ત્રોમાં આટલા બધા વર્ણનો અને ઉપાયો બતાવેલ છે કે આમ કરવાથી મોક્ષ મળે છે. અમને તો આ બધું અર્થ વગરનું લાગે છે. કશું કરવાની જરૂર નથી. સાધુઓ અને પંડિતો સ્વાધ્યાય કરવા અમને બોલાવે છે, પણ જો આત્મકર્મથી બંધાયેલો છે જ નહીં તો આ બધી ઉપાધિ શા માટે? આટલા બધા મુદ્દાઓ અમે રજૂ કર્યા, એ બધાનું ફળ, એ બધાનો સારાંશ અનુભવ એ આવ્યો કે મોક્ષનો ઉપાયનો હેતુ અમને જણાતો નથી. છેલ્લું કારણ, કાં તો આ આત્મામાં કર્મનું કરતાપણું નથી, અને કરતાપણું જો હોય તો તે કરતાપણું કદી જાય નહીં. આ તો આત્મા કરતો નથી અથવા સદાય કર્યા કરે છે. આ શબ્દની ખૂબી જુઓ. આ કર્મનું કરતાપણું નથી, અને જો એમ કહો કે કર્મનું કરતાપણું છે તો આ નહીં જાય, તે નહીં જાય. કર્મનું કરતાપણું જશે નહીં તો કર્મો કાયમ વળગેલા જ રહેશે. જો આ કર્મનું લખતું કાયમ રહેશે તો અમે ભલા અને અમારા કર્મો ભલા. આ સંસારે ભલો અને સંસારની રખડપટ્ટીઓ ભલી. રહું કે હસું, સુખ કે દુઃખ જે હોય તે ભલે. આ ગડમથલ જિંદગી પર કર્યા કરવાની. શિષ્યે આ શંકાઓ તો રજૂ કરી, પરંતુ એક વાત મહત્વની છે કે તે આ શંકાઓ રજૂ કરે છે, પરંતુ તેમાં તેનો આગ્રહ નથી કે આમ જ છે. તેની ભૂમિકા એવી છે કે સત્ય અને સત્ય સમજાય તો ગુરુની વાત માનવા તે તૈયાર છે. એને તો સમજવા માટે પ્રશ્નો થાય છે, ગમે તેમ થાય, પણ આપણે તો આપનો આગ્રહ છોડવા તૈયાર નથી. આપની માન્યતા અને આપણો મત છોડવા આપણે તૈયાર નથી. આપણે જે માણીએ છીએ તે મૂકવા આપણે તૈયાર નથી. મત અને માન એ બંને છોડવા ઘણા કઠિન છે. લાખો રૂપિયા છોડી શકાય, પરંતુ મત અને માન છોડી શકાતા નથી.
બસ પ્રશ્નની ભૂમિકાની વિચારણા આજે પૂરી કરીએ, સમાધાનની વિચારણા પછી લઈશું. શિષ્ય આશંકા કરે છે. આશંકાનો અર્થ શું થાય? જિજ્ઞાસા પૂર્વકની મૂંઝવણ, સમજનો હેતુ, સમાધાનનો હેતુ. શિષ્યનો કોઈ આગ્રહ છે? શિષ્યનો આ મતનો કઈ ફેરફાર કરવો જ નથી, હું માનું છું એ જ કાયમ છે, એ નથી. છ છ પ્રકારના વિકલ્પ આપ્યા પછી પણ એ શિષ્ય એ સમજવા માટે બેઠો છે કે હે ગુરુદેવ, જુદા જુદા દર્શનોનો અભ્યાસ કર્યા પછી મારી આ માન્યતા બંધાઈ છે. સમાજની અંદર ચારે બાજુ ધર્મના નામે જે કઈ ચાલે છે, કેટલાય ઉપદેશો સાંભળ્યા, કેટલી ગ્રંથો વાંચ્યા, એમાંથી મારી આ બધી માન્યતાઓ બંધાઈ ગઈ છે. હવે આની અંદર જો આમ જ હોય તો મારો પ્રશ્ન એ છે કે કર્મ તણું કરતા પણ કા નહીં. પ્રશ્ન સ્પષ્ટ છે સાહેબ, આ છ છ માંથી જે હોય તે, પણ જો આત્મામાં કર્તાપણું છે તો કાયમ છે, જે છે એ કદી જતું નથી. જો શિષ્યએ એટલી ખૂબીથી આ પ્રશ્ન મૂક્યો છે, અને આ પ્રશ્ન જે છેલ્લો એને પોતાની આશંકા મૂકી છે, એ બે રીતે મૂકી છે. કર્મનું કર્તાપણું કા નહીં, કા તો છે જ નહીં અને કા નહીં જાય. જો કર્તાપણું હોય તો કોઈ બી જાય નહીં. અરે પછી પાછો પોતાની પ્રશ્નાર્થની ભાષામાં છે કે કા ન જાય, આ કા ન જાય, આ એની મૂંઝવણ છે. બે વાર આવે છે, કર્મ તણું કરતા પણ કા નહીં જાય. એમાં બે વાત આવે છે આ શિષ્યની અને આ જ્ઞાનીની ભાષાની વિશેષતા છે. પેલો ભાવ સમજાયો, કર્મનું કરતાપણું જીવનું છે જ નહીં. આ શિષ્યની વાત, કર્મતણું કરતાપણું કા નહીં જાય. પેલો અર્થ કા છે જ નહીં, અને હોય તો જાય. અને જો ગુરુદેવ તમે કહેતા હો કે કર્મ નું કરતા પણ છે, એ તમે જે પદ મૂક્યું છે કે છે કરતા નિજ કર્મ, તો મારો પ્રશ્ન છે કે કા નહીં જાય આ કર્મ નું કરતા પણ ગુરુદેવ કેમ ટળે, કેમ જાય? એટલી હજીજી છે, કારણ કે આ કર્મ જ મૂળ છે. મને ખબર પડી ગયા, આખા સંસારનું, આટલા દુઃખનું, આ બધાનું જે મૂળમાં કઈ હડકતો પ્રશ્ન હોય તો આ કર્મ નો છે. આ જીવ કર્મ કરે છે, આનું કરતા પણ આ અજ્ઞાન થી હોય, ગમે તે ભાવ થી હોય, હે ગુરુદેવ આ કેમ જતું નથી અને કેમ જાય? હોય તો મને જાય કેમ બતાવો, અને જો એનું કરતા પણ છે જ નહીં તો જવાનો કઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પેલાની એક ને એક વાક્યની અંદર બે વાત એને એટલી ખૂબીથી મૂકી છે કે કર્મ તણું કરતા પણ કા નહીં અને કા નહીં જાય, છે નહીં અને કદાચ જો હોય તો જાય નહીં, જવાનો પ્રશ્ન જ નથી રહેતો. આત્મામાંથી જ્ઞાન જાય, આત્મામાંથી ચેતના જાય, આત્મામાંથી દર્શન ગુણ જાય, આત્મામાંથી વીર્ય ગુણ જાય. હવે જો એવું કર્મનું હોય ગુણ તો એ કોઈ દી જાય નહીં, મૂકોને લપ. અનાદિથી કર્મનો કરતા છે તો એનું કરતા પણ છે તો હવે જવા પણ નથી, કેમ કે એનો ગુણ થઈ ગયો, એનો સ્વભાવ થઈ ગયો, એનો ધર્મ થઈ ગયો. અને કદાચ એનું કર્મ કરતા પણ છે એમ આપણે માનીએ તો હે ગુરુદેવ આ કેમ જાય? કેમ કે આ જો ન જાય કર્મનું કરતા પણ તો અનંત સંસાર અનંત કાળ સુધી ઉભો છે. એટલે શબ્દ કે છે તો પછી અમે ભલા અને અમારો સંસાર ભલો શું થાય? આનો કોઈ ઉપાય નથી તો ભોગવે છૂટકો છે. અમે ભલા, અમારા કર્મો ભલા, અમારો સંસાર ભલો, અમારી રખડપટ્ટી ભલી, હસુ સુખ દુઃખ જે હોય તે ભલે, આ ગણમથલ થી આ જિંદગી આમ નામ એનું ચક્કર હવે પૂરું કર્યા જ કરવું. કેટલી બધી વ્યથા છે, પોતાની પાસે અનેક ધર્મોની માન્યતાઓ છે અને ગુરુદેવને નિસંકોચ કહે છે, છેલ્લે મૂકી દે છે ઈશ્વરને કે સાહેબ ઈશ્વર જ કરાવે છે બધું. આ ગુરુ કેવો હશે? આ જૈન દર્શનનો આ સદગુરુ અહીંયા દાખલ થાય છે, એને બધી સમસ્યાને નિરાકરણ કરવું છે. એને પ્રકૃતિ પણ નથી કરાવતી, એને ઈશ્વર પણ નથી કરાવતો, એનો સહજ ધર્મ પણ નથી અને સહજતાથી થતું નથી. આ બધું કેવું છે? કોને? ગુરુને. એ સેના આધારે કહી શકે? જો આત્મદર્શન બરોબર વિશુદ્ધ ન હોય. આ જૈન દર્શનની શ્રેષ્ઠતા, જૈન દર્શનની શુદ્ધતા છે. આમાં કોઈ અભિમાનનો વિષય નથી, આ વૈજ્ઞાન છે, સત્ય છે. એટલે છેલ્લી દલીલ કે જેની સામે કોઈ ન કરે, કેમ કે કહેવાની હિંમત જોઈએ. આજ મારી સામે કોઈ ઈશ્વરની દલીલ કરે તો મારે કેવી રીતે કહું ઈશ્વર નથી? હું ક્યારે કહી શકું? જો ઈશ્વર તત્વ શું છે એની સાચી સમજ મને હોય તો હું કહી શકું. ગુરુની કેટલી ઊંચાઈ આવે છે અહીંયા જોઈ લો, અને શિષ્યએ એને કઈ સમસ્યામાં મૂકી દીધો કે આત્મા અસંગ છે, ઈશ્વર પ્રેરણા કરે છે, ઈશ્વર બધું કરાવે છે, ઈશ્વર પ્રેરણા આપે છે. અને આજ મહાભારતની અંદર મૂકી દીધું છે, એ જ ફિલોસોફી મૂક્યું છે કે માણસને ઈશ્વર પ્રેરણા આપે છે, એથી જ સત્કર્મ કરે છે અને દુષ્કર્મ કરે છે. ઈશ્વરની પ્રેરણાથી માણસ સારું ને ખોટું કરતો હોય તો ઈશ્વર જ બધું કરાવે, તો જેને કરવું એ કરે અને પછી નામ ઈશ્વરનું આપે. આ સંસારમાં અનિતિના ધંધા કરે, અધર્મ ના કરે, આચરણ આચરે, આવા ઘોર ભ્રષ્ટાચાર આચરે અને પછી મારી ઈશ્વરની પ્રેરણા છે, ઈશ્વર મને કરાવે છે, હું તો માત્ર પ્રભુના હાથનું રમકડું છું, આપણે તો કાંઈ કરવાનું નથી, પ્રભુની ભક્તિ કર્યા કરો, હે પ્રભુ મને તો સદબુદ્ધિ આપજે, હે પ્રભુ મને તો સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ આપે કે તારામાં છે? પ્રભુ સબકો સન્મતિ દે ભગવાન દે. આત્માના જે સ્વભાવ છે, આત્માના જે ગુણધર્મો છે, આ સત છે એ કોઈને આપવાથી છે કે સ્વયં છે? આત્માની શક્તિ છે, આત્માનું સામર્થ્ય છે, આત્માનું સ્વરૂપ છે, આ એનો સ્વભાવ છે. એ કોઈ ઈશ્વર દત્ત નથી. એ દ્રવ્ય જ પોતે એ પ્રકારનું પરિપૂર્ણ દ્રવ્ય છે કે જે આત્મા પરમાત્મા થઈ શકે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. અરે જ્યારે તું ઈશ્વરની વાત કરે, આ જ આત્મા ઈશ્વર થશે. એ કોઈ અંશી નથી, કોઈ રમકડું નથી, કોઈ એ બનાવ્યું નથી, કોઈ અપૂર્ણ માધ્યમ નથી આ જીવો જગતના કે ચડાવ્યા એમ ચેડા કરે છે, કોઈ ચાવી દી એમ રેખડા કરે છે. શું વાત છે આ ધર્મની! કેટલે સુધી ધર્મને નીચો ઉતારી દીધો ભગવાનને મૂકીને, હવે ભગવાનનો વિરોધ કરવાનો સામાન્ય માણસમાં શું ગજું? અનાદિ સંસારથી જે પીડાયેલો છે, દુઃખી છે, એ જ્યારે ઈશ્વર નામ સાંભળે કે પ્રભુ ભગવાન, ત્યારે બિચારાને શું? અરે તું જ ભગવાન છો, આત્મા એ જ પરમાત્મા છે, કોઈ બીજો નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તને પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ નથી. પરમાત્મા એ જ આ જગતની અંદર જે જીવો છે એમાંના જીવો છે, કે જે જીવો મુક્ત થયા છે એ તમામ જીવો પરમાત્મા છે. એ તમામ જીવોની કરુણા જગતના જીવો ઉપર હોય છે. જો જીવને કરવું હોય તો એની કરુણા તને સહાયતા કરે, અનુગ્રહ કરે. તારે ન કરવું હોય તો એના નામે તું અધર્મ આચરી શકે નહીં, પણ તારે કરવું હોય તો એ ઉપકારી તત્વ છે. ઈશ્વર છે એ ઉપકારી તત્વ છે, તારું આ પ્રેરણા તત્વ નથી. સાચું ખોટું જે કરવું હોય ભગવાને કીધું એટલે મેં કર્યું. જબરજસ્ત વિચારનો એક જબરજસ્ત ક્રાંતિ કહીએ ને જેને કહીએ, આ જૈન દર્શને જગતની અંદર ક્રાંતિ કરી છે. ઈશ્વરને ન માની નાસ્તિક એ ગાઢ પણ સહન કરી લીધી. તમારે અમને બદનામ કરવા આવ્યો તો કરો, અમે ઈશ્વરને નથી માનતા એવું તમે કયો છો? કેમ કે અમે તમારા ઈશ્વરને નથી માનતા, અમે તો માનીએ છીએ કે અમે જ ઈશ્વર થવાના છીએ, અમારે જ ઈશ્વર થવું છે. અને જે ઈશ્વર થયા છે, જે પરમાત્મા થયા છે, એમણે દેશના એટલા માટે જ આપી છે કે જગતના તમામ આત્માઓ પરમાત્મા થાય એવો બોધ, એનું નામ ધર્મ. કે જીવ જીવ મટીને શિવ થાય, પુરુષ પુરુષ મટીને પુરુષોત્તમ થાય, દેવ દેવ મટીને મહાદેવ થાય, નર નર મટીને નારાયણ થાય. આ બધી પરમાત્માની અવસ્થા છે. એ પરમાત્માની અવસ્થા જે પ્રાપ્ત કરી શકે છે એવો જીવ છે, અને જે કરાવી શકે છે એ એવું સ્વરૂપ, સાક્ષાત સત્ય સ્વરૂપ છે, એ પરમાત્મા છે. એ ક્યાંય આવી બાબતનો પ્રેરક કે પોષક હોઈ શકે નહીં, પણ સામાન્ય માણસનું ગજું નથી. એટલે જગતની અંદર બધા ધર્મો સારા એ કીધા સિવાય આપણો છૂટકો નથી. અને બીજું, મેજોરિટી બીજાની છે, જો તું કેવા જઈશ તો લાફા ખાઈશ, ગાળ મળશે તને. અને આ ગાળ મળી જૈનોને, જૈન સાધુઓને જીવતા સળગાવી નાખ્યા છે, ઉકળતા તેલમાં નાખ્યા છે. હરિભદ્રાચાર્યના 1400 શિષ્યને સળગાવી નાખ્યા. ઈશ્વરનો વિરોધ! અરે ઈશ્વર થવું છે, અમે જ ઈશ્વર છીએ, અમે શું ઈશ્વરનો વિરોધ કરીએ? પણ અત્યારે અજ્ઞાન અવસ્થામાં છીએ, મોહ અવસ્થામાં છીએ, માટે અમારે મનુષ્ય અમારી પર્યાય છે, અમારું સ્વરૂપ નથી. હવે આ જૈનની વાત કોણ સમજે? હું દેહધારી છું, મારી પર્યાય છે, મારું સ્વરૂપ નથી, અમારું દ્રવ્ય નથી. હું જીવ છું, હું ચેતન છું, હું આત્મા છું. હું તો આજે મનુષ્ય શરીર છે, કાલ સવારે તિરંચની પશુનો દેહ છે, નરકીનો છે, દેવનો છે, 84 લાખ યોની છે, એકે યોની તે હું નથી. દેહથી મારી ઓળખાણ નથી, હું જ ઈશ્વર છું, પણ અજ્ઞાન અવસ્થામાં છું, મૂઢ છું, ત્યાં સુધી હું ઈશ્વર કેવી રીતે કહું? અને શુદ્ધ સ્વરૂપના ઈશ્વરનો નકાર કેમ કરું? અને શુદ્ધ સ્વરૂપના ઈશ્વર જ આ બધું કરાવે, જગતની લીલાઓ, આ પ્રપંચ, આ બધી માયા એ ભગવાન કરાવે, એવો ભગવાન ઉપરનો દોષ કેમ મૂકું? આવા મુક્ત પવિત્ર આત્માઓ શુદ્ધ થયા છે, સંસારની આવાગમનમાંથી મુક્ત થયા છે, એવા આત્માઓને મારે આરોપ મૂકવાનો એના ઉપર કે એ જ બધું કરાવે છે? આના જેવી તો દુષ્ટતા બીજી એ કઈ નથી. મોટામાં મોટું પાપ હોય તો છે એ છે, કૃપાળુ દેવે સરસ મજાનું કીધું છે, અનંતાનુબંધ બંધાય છે કર્મ, એ જ્ઞાનીની અવજ્ઞા અને અવર્ણવાદ કરવાથી બંધાય છે, બાકી નહીં. જીવને અનંત સંસારનો અનુબંધ થાય છે એ 506 અને 13 ની અંદર આવે છે. કે ક્યારે થાય છે? કે જ્યારે જ્ઞાનીના અવર્ણવાદ અને જ્ઞાનીની અવજ્ઞા અને આસાતના જીવ કરે. આ બધા જ્ઞાનીઓ છે, જેટલા પરમાત્મા છે બધા શુદ્ધ જ્ઞાનીઓ છે, અને તું એના ઉપર આરોપ આપ, તું એના ઉપર દોષનું આરોપણ કર. વસ્તુ તમારે કરવાની, વાસનાઓ તમારી, તૃષ્ણાઓ તમારી, અને કરાવનાર પ્રભુ, એનાથી ચાલે. આ કેટલો પ્રભુ ઉપરનો આક્ષેપ છે, આપણા ઉપરનો આવો આક્ષેપ સહન કરાય છે આપણાથી? આપણે કઈ ન કર્યું ને કોક એમ કહે કે બધું એ કરાવે છે, તો આપણાથી સહન થાય છે કે ભાઈ હું શું કામ તારું અહિત કરું? મેં કઈ નથી કર્યું, મને તારા પ્રત્યે કઈ દુર્ભાવના નથી, તને ગેરસમજ છે, ઓલાએ કીધું હશે, પણ મેં કઈ કર્યું. જો આવી આવા સંસારી જીવની અંદર નાની બાબતમાં આપણા ઉપરનું આડ આપણાથી સહન થતું નથી, તો ઈશ્વરને આપણે આડ દેવો છે? ઈશ્વરને આક્ષેપ દેવા છે? ઈશ્વરને દોષપૂર્ણ કીધું છે? દોષ રહીતને લીલા નવઘટે, લીલા દોષ વિલાસ. આનંદ ગણજી મહારાજે ગાયું કે ઈશ્વર તો નિર્દોષ છે, એની તું આ લીલા કે સંહારની લીલા, પાપની લીલા. ન ઘટે, ન ઘટે ભાઈ, શુદ્ધાત્માને આવી વાત ન ઘટે. અને એટલે જ કહ્યું કે પાપનો ઉત્કૃષ્ટ કર્મનો બંધ થતો હોય, ઉત્કૃષ્ટ જેને કહેવાય અનંતાનુબંધી, એ અનંતાનુબંધી સંસાર કરતા ધર્મના નામે અધિક થાય છે. અને એનું એક જ સૂત્ર, દેવગુરુ ધર્મના અવર્ણવાદ, અવજ્ઞા અને એની આસાપના કરવી, એનું અવમન કરવું. અવમન અને આ બધું કહે છે મુનિશ્રી. તો વાત કરે છે કે ગમે તે થાય, આખા પ્રશ્નના મૂળમાં આ મુનિશ્રીની બે લીટી બહુ મહત્વની છે. કે શિષ્યને આગ્રહ નથી, આપણને આગ્રહ છે. આ જે સ્વાધ્યાય કરે છે ને એને આગ્રહ છે. ઓલા આવું પૂછનાર 6 પ્રકારના પ્રશ્ન કરી અને ગુરુને સકંજામાં મૂકનાર એને આગ્રહ નથી, આપણને આગ્રહ છે. આપણી માન્યતા અને આપણો મત આપણે છોડવા તૈયાર નથી. આપણે જે માનીએ છીએ તે મૂકવા આપણે તૈયાર નથી. મત અને માન એ બંને છોડવા ઘણા કઠિન છે. લાખો રૂપિયા છોડી શકાય, પરંતુ મત અને માન છોડી ન શકાય. જો આપણે આના પછીનું સમાધાન સદગુરુનું વાંચવું હોય, સમજવું હોય, ધારણ કરવું હોય, અને એ સમાધાનમાં જ આખું સૃષ્ટિનું રહસ્ય આવી જાય, સંસારનું, કર્મતંત્રનું. આત્માની જેમ શ્રદ્ધા બે પદમાં આવી, એમ ત્રીજા પદમાં કર્મતંત્રની શ્રદ્ધા જો આવી જાય, તો જીવ પરિભ્રમણનો માર્ગ ટૂંકો થઈ જશે. બસ પરિભ્રમણનો માર્ગ ટૂંકો થઈ જાય એટલે વિશેષ આપણે અવસર કરીએ.
સુખદા